भवसं भवभीति भेदनम् सुख संपद करुणानिकेतनम् व्रतदान तपक्रिया फलम् सहजानंद गुरुं भजे सदा सहजानंद गुरुं भजे सदा विक्रम संवत 2076 कार्तिक सुद बीज जेने आपने आज भाई बीज कहिए छे तारीख 29/10/2019 श्री स्वामीनारायण मंदिर वड़तार द्वारा आयोजित श्री स्वामीनारायण सत्संग समूह शिबिर जेनू यजमान पद श्री स्वामीनारायण मंदिर कालीबाग वडोदरा अने श्री स्वामीनारायण मंदिर कुंडल धामे स्वीकारेलू छे एमना खर्चे आ शिबिर थई रही छे। गमतीजीनो किनारो छे, भगवाननो सथवारो छे, रूढ़ो ध्यान धरियानो अवसर छे। कथा भाग आज आपणे आज मारे ओरडेनो 28 आव्या छे। वाला भक्तो, वड़ताल धाममां गोमतीने किनारे आपणे ध्यान भजनो अखाड़ो आदर्यो छे। कारण शरीर बाळ्यानो मोटो माहौल सर्जो छे। ભગવાનમાં જોડાઈ જવાનો એક દિવ્ય આ અવસર છે। આપણે ઘરે આવું ભજન ન થાય આપણાથી, આટલું ભગવાનમાં હેત ન થાય, ભગવાનના સ્વરૂપનું ચિંતન ન થાય, ભગવાનમાં આકર્ષણ ન થાય, આટલી શાંતિ ન થાય, સુખ ન થાય, કેમ જે અહીં તો બધાના આત્મામાં સાક્ષાત બિરાજમાન પરમાત્માના દિવ્ય સ્પંદનો આપણને પ્રાપ્ત થતા હોય, બધાયનો તા લાગતો હોય, નિભાડામાં જેમ નળિયાને લાગે એમ, એને સહારે ભગવાનના સ્વરૂપમાં આટલું જોડાવાય, સુખ થાય, આનંદ થાય, આપણા જીવનું કલ્યાણ થાય। આવું ટાણું ક્યાંથી મળે? બાકી આપણે બીજો ત્રીજો વ્યવહાર, બીજી ત્રીજી વાતો, અર્થાત ભગવાનના ધ્યાન ભજન સ્મરણ વિનાનું બીજું કેટલું કરતા હોઈએ છીએ। આખી જિંદગીમાં ભગવાન તો આપણે બહુ ઓછા ધ્યાનમાં ધાર્યા હોય, ઓછા સંભાળ્યા હોય, ઓછા વિચાર્યા હોય, ભગવાનના સંકલ્પ તો બહુ થોડા થયા હોય। બાકી જગતના માયાના વ્યવહારના રૂપિયાના બીજા ત્રીજા ડખ્ખાના અભાવ અવગુણના વિચારો કેટલાય કર્યા હશે, એનાથી તો જીવમાં ઉલટાની કાળપ વધી ગઈ, મેલો થઈ ગયો જીવ વધારે। માટે આત્માને ધોવાનું સાધન એટલે સ્વામિનારાયણ સત્સંગ શિબિર, આત્માને પવિત્ર કર્યાનું ટાણું એટલે આ શિબિર। જેને જીવ શુદ્ધ કરવો હોય, ભગવાનમાં જોડવો હોય, તે અહીંયા ગોમતીને કિનારે બેસે, સંતો ભક્તોના સથવારે ભગવાનના સ્વરૂપનું ધ્યાન ધરે। આવો માહોલ વારે વારે મળતો નથી, કરોડો રૂપિયા ખર્ચીએ તો પણ આ દિવ્યતા, આ ભવ્યતા, આ અલૌકિકતા આપણને કોઈ 5 મિનિટ પૂરતી પણ સર્જી આપે નહીં। સહેજે સહેજે ભગવાનના સ્વરૂપમાં જોડાવાય અને મહારાજની મૂર્તિનું સુખ આવે, હૈયું ગળે હૈયું ગળે ને અપાર નિરાવયવ શાંતિ અંદર મળે એવી શાંતિ બે સેકન્ડ પણ અબજો ડોલર કોઈને આપો તો પણ આપી ના શકે એ ભગવાન સ્વામિનારાયણ આપે છે. સંતો ભક્તોના સાથમાં એવી શાંતિ અહીંયા આપણને શિબિરમાં મળે છે. માટે આવી શિબિર ચૂકવી ના જોઈએ, આવો માહોલ આપણે માણવો જોઈએ. આવા સવારના ધ્યાન ભજનના અખાડા વખતે આપણે આડાવળા ક્યાંય રખડવું ના જોઈએ, બીજા કોઈ કામ ના કરવા જોઈએ. પાઠ પૂજા મંત્ર જપ પ્રદિક્ષિણા દર્શન બધું આમાં આવી જાય છે. આ લાભ લેવામાં મોટા યજ્ઞ થઈ ગયા, મોટી પારાયણો થઈ ગઈ, કોટી યાત્રાઓ થઈ ગઈ, બધી પારાયણો થઈ ગઈ, એટલું મોટું ભગવાનના સ્વરૂપમાં જોડાવાનું ફળ છે. માટે અતિ હેતે સહિત ભગવાનની ધૂન કીર્તન એના માધ્યમે ભગવાનની મૂર્તિમાં આપણી વૃત્તિઓ પ્રેમથી આપણે મહિમા સહિત એકાકાર કરીને મહારાજના દિવ્યાનંદને ભોગવીએ. રજોગુણ સંકલ્પ વિકલ્પ તમો ગુણ ગુણ અભાવને આ બધું પડ્યું મૂકીને શુદ્ધ સત્વ થઈ બ્રહ્મરૂપ થઈ મહારાજની માધુરી મૂર્તિ સાથે આપણી ચેતનાને એકાકાર કરીને લાભ લૂંટીએ લાભ લૂંટીએ. આવો મોકો પછી મળે નહીં. શિબિરનો આ ચોથો દિવસ આરંભ થઈ ગયો. ત્રણ દિવસ તો આપણા વયા ગયા, હવે ત્રણ દિવસ જ રહ્યા. લૂંટો લાભ લૂંટો, આવો બેસો, ધ્યાન ધરો, ધૂન કરો, ભજન કરો. વાલા ભક્તો, આપ જાણતા હશો કે નહીં જાણતા હો, અહીંયા એક એક કલાકમાં એક એક વર્ષના પાપ બળી જાય છે, આપણા આત્માનો કાટ ઉખડે છે. કે જે કાટ ઉખાડવા માટેનું બીજું કોઈ આવું શ્રેષ્ઠ સાધન આપણી પાસે નથી. માટે ધ્યાન ધરો, ભગવાન સંભાળો. શિબિર ભગવાન સંભાળવા માટે છે. આ શિબિર મોટાઈ માટે નથી, દેખાડા માટે નથી, પ્રચાર પ્રસાર માટે નથી. આ તો પાછી વૃત્તિવાળી વૃત્તિઓ સંકેલી મહારાજના સ્વરૂપમાં જોડાઈ જવા માટે છે. માટે શિબિરનો લાભ લ્યો. આ કથા પારાયણ નથી, મહોત્સવ નથી, આ યાત્રા નથી, આ ધ્યાન ભજનનો દિવ્ય અખાડો છે. વાલા ભક્તો, ભગવાનના ધ્યાનમાં ભજનમાં ભગવાનના પ્રેમમાં ભગવાનના નામમાં તલ્લીન થઈ જવા માટે આપણે સ્વામિનારાયણ મંદિર કાલીબાગ અને સ્વામિનારાયણ મંદિર કુંડળ દ્વારા 10 રાગની અલગ અલગ મધુર ધૂન આપણે અહીંથી બહાર પાડી છે. એનું નામ છે મહામંત્રની મીઠાશ. સ્વામિનારાયણ મહામંત્રની મીઠાશ, મંત્રની એમાં મજા છે. મહારાજના મહામંત્રનું સુખ ભગવાનમાં જોડવાનું અતિશય અદ્ભુત સાધન મહામંત્રની મીઠાશ. વાલા ભક્તો, 5-7 મિનિટ મહામંત્રની મીઠાશનો લાભ લઈએ. ફરીવાર ભગવાનના સ્વરૂપમાં આપણી વૃત્તિઓને તલ્લીન કરીએ મહામંત્રની મીઠાશના સથવારે.
સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામી નારાયણ
સ્વામી
ભક્તો, આવી 10 ધૂન સ્વામિનારાયણ મહામંત્રની મીઠાશ નામના આલ્બમ દ્વારા યુટ્યુબમાં મૂકી છે. આપ બધાએ પોતપોતાને ઘેરે કારમાં, ઓફિસમાં, પૂજામાં, સાંજે, સવારે, રાતે આ ધૂનનો લાભ લઈ અંતરને શાંતિ આપી શ્રીહરિમાં જોડાઈ શકો છો. રોજ એ 5-7 મિનિટની એક ધૂન વગાડી આત્માને ભગવાનમાં હેતાળો કરી જોડવાનો અભ્યાસ કરીએ, એવું નિયમ રાખીએ કે રોજ એક ધૂન વગાડીને ધૂન પૂરી થાય ત્યાં સુધી મહારાજમાં હેત કરવું, મહારાજનું ધ્યાન કરવું. 10 ધૂન છે અલગ અલગ રાગની, બહુ મોટા મોટા દિલ્હી, મુંબઈ, લખનૌ આ તે ત્યાંથી મોટા આર્ટિસ્ટો બોલાવી એક વર્ષ સુધી મહેનત કરીને આ ધૂન બનાવડાવી છે, એનો બધાય લાભ લેજો અને બીજાને લેવડાવજો. ભગવાનમાં જોડાવવામાં આ મહામંત્રની મીઠાશ બહુ ઉપયોગી છે. સંતોએ બહુ મોટો દાખલો કરીને આપણને આવું એક આલ્બમ મફત આપ્યું છે, વેચ્યું નથી, વહેંચ્યું છે. માટે મહામંત્રની મીઠાશના માધ્યમે મૂર્તિની માધુરી લૂંટવા માટેનો આ ઉત્તમ ઉપાય દરેકે અપનાવવો એવી અમારી ઈચ્છા છે. ભગવાન શ્રી હરિની આજ આપણા પર કૃપા છે, નર્યો આનંદ જ આવે છે. આમ તો કઈ બોલવાનું મન થતું નથી, બેઠા બેઠા સ્મરણ કરીએ, ધ્યાન કરીએ, બસ એકલું ઘી પીએ એવું થાય મનમાં. 8:30 ઉપર કાંટો ગયો, મજા બહુ આવે છે. શિબિર બરાબરની જામી છે, જેવી શિબિર હોવી જોઈએ એવી અત્યારના વારે તો જામે જ છે. વાલા ભક્તો, એક સૂચના ખાસ ધ્યાનમાં લ્યો. બહુ મોટું વડતાલ ધામ છે, બહુ ઝાઝા બધા માણસો આવ્યા છે, આવે છે, આવશે. બધાએ કાંઈ ધ્યાન ભજન કરવા આવતા હોતા નથી, ભગવાનમાં જોડાઈ જવાનું બધાને તાન પણ હોતું નથી, ગમતું પણ હોતું નથી. અનેક જાતના બધા જ માણસો, કેળવાયેલા નહીં કેળવાયેલા બધાય હોય, ઘડાયેલા નહીં ઘડાયેલા, નવા જૂના, તમોગુણી રજોગુણી સત્વગુણી વિદ્વિધ સ્વભાવના, એના ભેળા રહીને આપણે આપણા આત્માને મહારાજમાં જોડવાનું કામ કરવાનું છે. થોડા સાવધાન રહીએ તો થાય, નહીતર લોલે લોલ દાડો પૂરો થાય, ભજન થાય નહીં, ભગવાનમાં જોડાવાય નહીં, હૈયું હેતાળું થાય નહીં, શાંતિ આવે નહીં. માટે સાવધાન રહેજો. બીજું, ચોરથી સાવધાન, ભૂલી ના જાતા, ચોરથી સાવધાન. કાયમને માટે આવા મોટા ધામોમાં ચોર લોકો હંમેશા આવતા હોય છે, ભોળા ભક્તોનું લૂંટી જતા હોય છે, ખૂબ ચોરીઓ થતી હોય છે. અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે સમય ઉત્સવ કરતા, માણસ ભેળા કરતા, ત્યારે અવશ્ય બધાને સૂચના દેતા, સાવધાન કરતા, ખબરદાર કરતા કે તમે સાવધાન રહેજો, નહીતર તમારા લુગડા શીખે ચોરાઈ જશે. ભગવાનની વાતને યાદ રાખીને જે લોકો સાવધાન રહેતા, બીજાને રખાવતા, એના લુગડા ઠેલા વસ્તુ રહેતી હતી, અને જે ગાફલ રહેતા હતા એનું બધાયનું મહારાજ વખતે પણ ચોરાઈ જતું હતું. આપણું ચોરાઈ જાય એમાં વાંક આપણો, બીજા કોઈનો નહીં. આપણને આ ધામમાં રહેતા આવડ્યું નહીં, આપણે સજાગ નહીં, ગાફલ હતા, એટલે આપણો મોબાઈલ ગયો, આપણું ખીચું કતરાણું, આપણો ઠેલો ગયો, આપણી વસ્તુ ગઈ, આપણે મૂર્ખ સાબિત થયા. સજાગ માણસનું કોઈ કાંઈ ચોરી શકતું નથી. એમાં મંદિરમાં આરતી ટાણે હવારમાં કે હાંજે ખૂબ ગર્દી હોય ત્યારે રોજ કેટલાયના ખીચા કપાય છે, એવરી ડે કેટલાયના મોબાઈલ જાય છે. રિક્ષાવાળાઓ પણ હાલો તમને મફત મંદિરે લઈ જાઓ એમ કહી રિક્ષામાં બેહાડી બીજો એક પડખે બેઠો હોય એ ધીમે રહીને તમારા ખીચામાંથી જે હોય એ હેરવી લે છે. કેટલાય ભક્તો આ ચોરીના ભોગ બન્યા છે, મૂર્ખ બન્યા છે, ભોપા બન્યા છે. કેટલાકે આયોજકોને અમને સંતોને વાત કરી છે કે મારું ચોરાઈ ગયું, અને કેટલાક તો મૂંઢા બોલતાય નથી કે મારું ચોરાણું. રોજ ચોર લોકોને ગેંગને અહીંયા અપાર કમાણી છે અને એ આપના પ્રતાપે એમનું ખરેખરું ચાલે છે. કહેવાતા મુંબઈના મોટા મોટા આ કામમાં નિષ્ણાત માણસોએ અહીં મોકલેલા એની ગેંગના માણસો મોટા મોટા તીર્થોમાં આવો ચોરી કરવાનો બહોળા પ્રમાણમાં ધંધો ચલાવે છે, અને આપણે એના ધંધાને ભાન મઠ્ઠા હોવાથી હંમેશા ધીકતો રાખીએ છીએ. માટે આપ સૌ કોઈને મારી બે હાથ જોડીને વિનંતી છે કે પ્લીઝ સાવધાન, ચોરથી સાવધાન. અને કોઈનું જાય તો બધાને જાણ કરજો, તેથી બીજા સાવધાન રહે. આપણું કાંઈક જાય અને આપણે આબરૂ જવાની બીકે કોઈને કહીએ નહીં તો બીજા કેટલાય લૂંટાઈ જશે, એનું પાપ આપણને થશે. આપણે બોલ્યા હોત તો ઘણા બચી જાત. વાત કરજો એકબીજાને, ક્યાં ક્યાં સાવધાન રહેવું, કેવી કેવી રીતે રહેવું. બીજાને ચોરથી બચાવવાનું પણ આ શિબિરમાં, વડતાલમાં, મહોત્સવમાં, યાત્રાધામોમાં બહુ મોટું ફળ મળે છે. માત્ર દર્શનનું, કથા કીર્તન, ભજનનું, સેવાનું નહીં, કોકને ચોરથી બચાવવાનું પણ, નાલાયક નીચ માણસોથી એમની રક્ષા કર્યાનું પણ બહુ મોટું ફળ મળે છે. આ બધા લોકોને કોઈ કાંઈ કરી શકતું હોતું નથી. વર્ષોથી આ બધું ચાલે છે, કોઈ પકડાતા નથી, કોઈ પકડી શકતું નથી. જેમ રસ્તામાં ગાયો અને ખૂંટિયા આંટા મારે છે એને લઈને કેટલાય લોકોએ જાન ગુમાવી છે, એક્સિડન્ટો થયા છે, ખૂંટિયા ઝઘડે એમાં કેટલાને વાગ્યું છે. પરંતુ ભારત દેશમાં એનો કોઈ ઉપાય હજી કોઈથી થઈ શક્યો નથી. ગાયો અને ખૂંટિયાઓ રસ્તામાં જ બેસે છે. ભગવાન ઉપર ભરોસો રાખો. અહીં તો વચનામૃત દિવસ શતાબ્દીનો મહોત્સવ નાખ્યો છે, એમાંય ગાયું બેસે છે, લાભ લેશ મહોત્સવનો. કોઈથી કાંઈ થતું નથી, કેમ જે આ દેશ ભગવાન ભરોસે હાલે છે. ભગવાન પોતે કાંઈક કામ કરે એટલું થાય, અને કા વ્યક્તિ પોતે જેટલો સાવધાન રહે એટલો ઢોરથી અને ચોરથી બચે. માટે ઢોરથી, ચોરથી, ત્રીજા ઝારથી બચવું. ઝાર એટલે કામી, હરામી, લફંગા માણસો, નરનારીઓથી, કે જે એવા કામ માટે જ આવા માહોલનો પણ ઉપયોગ કરી લેતા હોય છે. માટે વાલા ભક્તો, આ તમને સૂચના આપી, આવી વાતો અમારે રોજ અહીંથી કરવી તે સારું ના કહેવાય એટલે કહેતા નથી. આ એક વાર કરેલી વાત તમારે બધાએ એકબીજાને હજાર વાર કરી લેવી અંદર અંદર. આખો સમયો પૂરો થાય ત્યાં સુધીમાં ચોરના હાથમાં કાંઈ ના આવે તો એ લોકો ધંધો બંધ કરી દેશે, કેમ જે જેમાં કમાણી ન થાય એ ધંધો કોઈ કરે નહીં. પણ આપણે બધા એમને ખૂબ રળી આપીએ છીએ, માટે એ લોકો શા સારું ધંધો બંધ કરે. માટે ચેતતા રહો, બીજાને ચેતાવતા રહો. પૂનમ સુધી બધા આ રીતે એકબીજાને એલર્ટ કરતા રહો એવી અમારી તમને આજ્ઞા છે. આજ્ઞા પછી વિનંતી સમજો, પ્રાર્થના સમજો. પણ રોજ ઉઠીને અમારે કાને સમાચાર આવે કે આજ ફલાણાનું ખીચું કતરાણું, આજ આના રૂપિયા ગયા, આજ આનો મોબાઈલ ગયો, આજ આના ઉતારામાંથી આમ થયું, અહીંથી મંદિરમાંથી આમ થયું. એટલે અમને એમ થાય કે આ રોજ સાંભળવાનું, આટલું રોજે સાંભળવાનું. માટે સાવધાન, વાલા ભક્તો, આજે મારે ઓરડે રે આના વ્યાખ્યાનમાં આપણે અક્ષરધામની વિશેષતાને વાગોળીએ છીએ. ઘણું બધું એ બાબતમાં આપણે સમજ્યા. પછી મહારાજ એમ કહ્યું, એમાં હું રહું રે, એવા ધામમાં હું રહું છું. કેવા એ ભગવાન છે, પરમેશ્વરનો મહિમા દ્રઢ કરવા માટે આપની આગળ શાર્દુલ વિકલિત વૃત્તના છંદો થોડા કહું છું. વંદુ સર્વપરી સ્વરાટ સહુના ધામી સહુ ધામના, પોતે શ્રી પરિબ્રહ્મ પ્રેરક સદા, નામી સહુ નામના. રાજે દિવ્ય સિંહાસને સુખનિધિ, સર્વાવતારી હરિ, એવા સર્વોપરિ સદાય હરિને રાખું હૃદય હું ધરી. પ્રથમ કવિએ વંદના કરી, સ્વરાટ સહુના સર્વોપરિ ધામના ધામી, પોતે શ્રી પરબ્રહ્મ સૌના પ્રેરક નામના નામી, અક્ષરધામસ્થ સિંહાસનમાં પોતે બિરાજે છે, એ જ સુખ નિધિ છે, એ જ સર્વાવતારી હરિ છે, એવા સર્વોપરી શ્રી હરિને હું સદાય મારા હૃદયમાં રાખું છું. ક્યાં રાખું છું? મારા હૃદયમાં રાખું છું, મારા સ્વરૂપમાં રાખું છું, મારા આત્મામાં રાખું છું, મારી સ્મૃતિમાં રાખું છું, મારા ધ્યાનમાં રાખું છું. આપણે પણ એમ મહારાજને રાખવા જોઈએ. કોટિ મુક્ત સુમંડળો સમીપમાં સાધર્મ ભાવે સહુ મૂર્તિ માં ગુલતાન ભાન નિજનું રહેતું નથી જ્યાં કહું. કોટી મુક્તના મંડળો મહારાજના સાધર્મ ભાવને પામેલા મૂર્તિમાં ગુલતાન થયા છે, એકાકાર થયા છે. પોતાનું પણ ભાન એમને છે નહીં, ભાન નિજનું રહેતું નથી જ્યાં કહો. આ છે અક્ષરધામ, આપણું ધામ. આપણે જ્યાં રહેવાનું છે તે આપણું સાચું ઘર. ભોક્તા મુક્ત અનેક એ સુખતણા દાતા સ્વયં શ્રીહરિ, મહારાજનો પરમ દિવ્ય રસ. એક વાર એ રસની કોઈને જરાક જેટલી કટકી જો ચાખવા મળે તો જગત આખું ઝેર થઈ જાય. રહેવાય નહીં મહારાજ વિના પછી એક ક્ષણ પણ, એવી એની સ્થિતિ થઈ જાય. એવો આનંદનો સાગર સહજાનંદ મુક્તોને સુખ આપે છે, એટલે એ સુખ દાતા છે. અને મુક્ત મહારાજની મૂર્તિનું સુખ ભોગવે છે માટે એ સુખ ભોગતા છે. દાતા ભોગતાના સંબંધે મુક્તો મહારાજના સ્વરૂપ સાથે એકાકાર રહ્યા છે. એવા સર્વોપરી સદાય હરીને રાખું હૃદય હું ધરી. આ ભગવાન જ હૃદયમાં ધાર્યા જેવા છે, બીજું કાંઈ સંભાર્યા જેવું જ નથી. તેમ છતાંય મહારાજના દિવ્ય આકાર સિવાય માયાના આકારોનું આખો દિવસ આપણા હૃદયમાં ચિંતન, સ્મરણ, મનન, વિચારો, સંકલ્પો ચાલ્યા જ કરતા હોય છે કે જે આત્માના કલ્યાણ માટે કાંઈ કામના નથી. મહારાજની મૂર્તિના જ વિચારો, એનું જ સ્મરણ, એનું જ ધ્યાન, એનું જ તાન, એની જ લગ્ની, એની જ ભૂખ અખંડ જો રહે તો તત્કાળ તમામ માયાથી મુક્ત થઈ મહારાજના સ્વરૂપથી યુક્ત થઈ જઈએ, બહુ મોટું કામ થઈ જાય. જે કામ કરોડો યુગોથી, લાખો જન્મોથી નથી થયું એ પૂરું થાય. જે માયા મૂળને પ્રધાન પુરુષોને કાળ આદિ ગણું વૈરાટે મહત તત્વ આદિ સહુમાં વ્યાપ્યા અણુએ અણુ, આ ભગવાન બધામાં રહ્યા છે. મૂર્તિમાન થકા અન્વય સહુમાં શ્રીહરિ રાજે સદા, એવા સર્વોપરી સદાય હરિને રાખું હૃદય હું ધરી. મૂર્તિમાન થકા અન્વય સહુમાં, ભગવાન વ્યતિરેક રૂપે પોતાના ધામમાં મૂર્તિમાન બિરાજે છે અને અન્વય રૂપે ભગવાન બધામાં વ્યાપીને રહ્યા છે. વ્યાપીને રહ્યા છે એનો અર્થ એવો નથી થતો કે તેઓ નિરાકાર રૂપે તેજ રૂપે જ વ્યાપીને રહ્યા છે. ના ના, સ્વામિનારાયણીય સિદ્ધાંત અનુસાર મૂર્તિમાન થકા અન્વય સહુમાં શ્રીહરિ રાજે સદા, રાજે અર્થાત રહ્યા છે, બિરાજે છે, મૂર્તિમાન બિરાજે છે. અન્વયપણે પણ મૂર્તિમાન બિરાજે છે, વ્યતિરેકપણે તો પોતાના ધામમાં સાકાર સદા મૂર્તિમાન છે જ, શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ ત્યાં મૂર્તિ રૂપે બિરાજતા ભગવાન સર્વની અંદર જે વ્યાપ્યા છે એ નિરાકારપણે વ્યાપક નથી. આ વાત ન સમજાય એવી પરમ સત્ય છે. ભલ ભલા મોટા પ્રસ્થાન ત્રય ઉપર ભાષ્યો રચનારાઓને પણ અહીંયા ગૂંચવણ છે કે સાકાર થકા કેવી રીતે વ્યાપક હોય અને વ્યાપક હોય તે સાકાર કેવી રીતે હોય. એ તો જે દિવસે અનુભવ થશે તે દિવસે ખબર પડશે કે આ આમ છે. બોલી પણ શકાય નહીં એવી એ અલૌકિકતા છે. અરે બોલવાની ક્યાં વાત કરીએ, એની કલ્પના પણ આપણાથી ના થઈ શકે એવી એ ભવ્યતા, દિવ્યતા, અલૌકિકતા ભગવાન પુરુષોત્તમ નારાયણની છે. માણવાની ચીજ છે, માણવાની. ગુંગે ગુડ ખાધો જેવી વાત છે. એવું ભગવાનનું ધામ, એવા ભગવાન સ્વામિનારાયણ, એવા ભગવાન સ્વામિનારાયણના મુક્તો અને એવો એમનો દિવ્ય આનંદ સુખ. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયા નીચે જુક્ત, મારું ધામ છે રે અક્ષર અમૃત એનું નામ. સર્વ સામર્થિ રે સર્વ ગુણે કરી અભિરામ, અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારને જાય, શીતલ શાંત છે રે તેજની ઉપમા ન દેવાય, એમાં હું રહું રે મહારાજ એમાં રહ્યા છે. અને આપણને ત્યાં લઈ જવા માટે મહારાજ ધર્મદેવ થકી માં ભક્તિને ઉદરે પ્રગટ થયા. 3 વર્ષ છપૈયામાં રહ્યા, 11 વર્ષ સુધી અયોધ્યામાં રહ્યા, પછી 7 વર્ષ વનમાં ફર્યા, પછી મહારાજ ગુજરાતમાં આવ્યા, ગઢડાને ઘર કરી રહ્યા, વડતાલને વાલું માનીને રહ્યા, મહારાજે અનેક મંદિરો કર્યા, શિક્ષાપત્રી રચી, વચનામૃતનું આપણને દાન આપ્યું, સત્સંગ જીવન ગ્રંથ કરાયો. અનેક સાધુઓ પાસે મહારાજે કેટલાક પદો રચાવ્યા અને કેટલાક ગ્રંથો કરાવ્યા. નિષ્કુળાનંદને હૃદય રહીને કર્યો ગ્રંથ પ્રકાશ. સ્વામી કે મહારાજે મારા હૃદયમાં રહીને આ ગ્રંથ લખ્યો છે, એમ મહારાજે કેટલુંક સંતો દ્વારા કર્યું. ઉત્તર હિન્દુસ્તાનમાંથી ધર્મદેવના વંશને બોલાવીને એમને આ દેશના બે વિભાગ કરી, બે ગાદી અમદાવાદ વડતાલ નક્કી કરી, એના ઉપર સ્થાપન કર્યા. દીક્ષા મંત્ર અને પ્રતિષ્ઠાની પરંપરા એમને સોંપીને સંપ્રદાયનું બંધારણ સુમજબૂત કર્યું. એકબીજાની ઓથે એકબીજા ધર્મ મર્યાદાનું પાલન કરી પુરુષોત્તમની સાધના કરે અને નિર્વાસનિક થઈ ભગવાનના ધામમાં જાય એવું જળવે સલાક બંધારણ બાંધી મહારાજ અક્ષરધામમાં ગયા. સિંહને ઓથે વન અને વનને ઓથે સિંહ. જે જંગલમાં સિંહ ન હોય એ જંગલ હઉ જઈને કાપી આવે. સિંહમાં માણસને મારવાની વૃત્તિ છે એની બીકે. જે જંગલમાં સિંહ રહેતો હોય તે જંગલ કોઈ કાપે નહીં. જંગલ કોઈ કાપે નહીં એટલે જંગલની ઓથે સિંહ રહે, અને સિંહ હોય એટલે જંગલ કોઈ કાપે નહીં એટલે સિંહની ઓથે આડે એને કારણે જંગલ રહે. એમ ભગવાન સ્વામિનારાયણે અદ્ભુત વ્યવસ્થા બાંધી છે. મંદિર, મૂર્તિ અને શાસ્ત્ર, આ ત્રણ સ્થાવર સંપ્રદાયના અંગો છે. અને આચાર્ય, સંતો અને હરિભક્તો આ જંગમ છે. આચાર્ય, સંતો અને હરિભક્તો મંદિર, મૂર્તિ અને શાસ્ત્રની સેવા કરે છે અને એમનો લાભ લે છે. મંદિર બાંધે છે, મૂર્તિ સ્થાપે છે, શાસ્ત્રો રચે છે, કરે છે આ ત્રણેય કામ આચાર્ય, સંતો, ભક્તો. અને એ ત્રણેયનો લાભ પણ આચાર્ય, સંતો અને ભક્તો પોતાના કલ્યાણ માટે લે છે. આચાર્ય, સંતો અને ભક્તો એમાં કોઈ ભગવાન નહીં, બધા દાસ છે પુરુષોત્તમ નારાયણના, અને બધાને કલ્યાણની જરૂર છે. એટલે સૌએ મૂર્તિનો, મંદિરનો અને શાસ્ત્રનો સુઉપયોગ કરવો પોતાના કલ્યાણના કામ માટે, એને ખૂબ જ વાપરવા છૂટ છે. મંદિરનો ઉપયોગ કરો મૂર્તિના દર્શન વગેરેથી, મૂર્તિનો ઉપયોગ કરો સેવા આદિથી, અને શાસ્ત્ર પઠન પાઠન કરીને એનો ઉપયોગ કરો કથા વાર્તાથી. બાકીના ત્રણ છે એ જંગમ છે. એમના માટે શિક્ષાપત્રીમાં ધર્મો લખ્યા છે. આચાર્યનાય ધર્મ છે, સાધુનાય છે, અને ગ્રસ્ત, ભાઈ ભાઈ, ત્યાગી બધાના છે. બધાએ મહારાજની આજ્ઞા પ્રમાણે રહેવાનું છે. કોઈને સ્વામિનારાયણે સ્વતંત્રતા આપી દીધી નથી. એકબીજાના દાબથી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે. એકબીજાના દાબથી, એકબીજાની શરમે ધર્મે નિયમ પાળે. જેમાં શિબિરનો નિયમ છે, ચાદર ઓઢીને બેસવું, ચાદર ન લાવ્યા હોય અને પાછળ બેસવું. દ્રષ્ટિ હોય કે આગેવાન હોય તોય શિબિરના કાયદાનું પાલન ન કરે એ સંપ્રદાયનું હું સારું કરે. એમ એકબીજાના દાબે એકબીજા ધર્મ પાળે છે. હરિભક્તનો દાબ સાધુને પડે છે એટલે સાધુ ધર્મ પાળે છે. સાધુનો દાબ હરિભગતને પડે છે એટલે હરિભગત ધર્મ માર્યા છે. અને હરિભક્તનો અને સાધુનો દાબ આચાર્યને પડે છે એટલે આચાર્ય મર્યાદામાં રહે છે. બાકી તો આખીર આપણે બધા જંગમ ત્રણ અંગો જીવ છીએ. જો કોઈ કોઈનો ભાર કે દાબ ના હોય તો એ માણસ કોઈ દિવસ ભય વિના ભક્તિ કરે નહીં, નમર્યાદમ રહે નહીં. કોઈથી આ જગતના માન સુખ મોટપને વખાણ પ્રાયઃ સહન થતા જ નથી. માટે એકબીજાને દાબે, એકબીજા સીધા વર્તે એ રીતનો ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાય ગૂંથ્યો છે, એવું ગોઠવું છે ને કે લાંબા કાળ સુધી બધાના કલ્યાણ ઓટોમેટિક થાય. હવને હરખું વર્તવું જ પડે. સાધુ આડવડું ગડબડ કરે, હરિભગત બધા કે સાધુ થઈને તમને શરમ આવે આ બધું કરો. હરિભક્તો આડવડું વર્તે તો સાધુ ટડકાવે, હાલી નીકળે છો તે આમ હતું છે, તમારે આમ રહેવું જોઈએ. અને આચાર્ય સ્વચ્છંદી થઈ જાય, કોઈને ગાંઠે નહીં, ઉન્મત્ત થાય તો સાધુ અને હરિભગત ભેગા થઈ એની પણ દવા કરે. એવો ભગવાન સ્વામિનારાયણનો અદ્ભુત દિવ્ય સંપ્રદાય છે. અને આવા સંપ્રદાયમાં જ સર્વોપરિ આત્યંતિક કલ્યાણ શક્ય છે. આવા ભીડામાં જ કારણ શરીર બાળવું શક્ય છે. જેને મહારાજે વજ્રસાર જેવું કીધું છે એ જેવા તેવા ભીડાથી તો ટળે એવું નથી, બળે એવું નથી. માટે મહારાજે એવો અદ્ભુત અલૌકિક સંપ્રદાય આપ્યો, એવું મજબૂત સુંદર વ્યવસ્થિત એકબીજાની સાથે વણીને બંધારણ બાંધ્યું. કોઈ નહીં કાઢી નાખે કલ્યાણ શક્ય નથી. બધા એકબીજાની સાથે ગમે ન ગમે, ફાવે ન ફાવે, એકબીજાને સહન કરવા પડે તો પણ રહેવું જ પડે. જો આત્યંતિક કલ્યાણ જોતું હોય તો એકબીજાને એકબીજાએ ખમી ખાવા જ પડે. કેમ જે ખમી ખાવું એ જ આપણા અહમનું છોલાણ છે, કારણ શરીરનું છોલાણ છે, એ જ આપણી શુદ્ધિનું સુંદર મજાનું રિફાઇનરી છે. આપણી શુદ્ધિ તો થવી જોઈશે ને, આપણા સ્વભાવ તો ટળવા પડશે ને, આપણી મનમાની તો મૂકવી પડશે ને. દેહાભિમાન, માન સન્માન, વાયડાય આડોળાય ઊંધાય બધું મૂકવું પડશે. હાવ સીધા કુણા દાસ થઈ જવું પડશે. દાસ, તિનકે દાસ એટલે પાસ. જેનામાં દાસ થવાની તેવડ નથી ને એનામાં મુક્ત થવાની તેવડ નથી. મુક્ત થવા માટેની ઉત્તમમાં ઉત્તમ પાત્રતા દાસત્વ. જેને દાસ થવું હોય, મુક્ત થવું હોય, એને બધાએ આ વાત વિચારવાની છે. જે દાસ ન થઈ શકે એ ભગવાનના ધામમાં રહી ન શકે. અહીં તો ગમે એટલી પદ પ્રતિષ્ઠાને મોટપને વાહવાન ઘડી ખમમાં ભલે હોય, પણ એ ઘડી ખમમાં વાહવા જો આપણને દાસ ન થવા દે તો અક્ષરધામમાં જવાની એન્ટ્રી મળતી જ નથી, ને પ્રવેશ થતો જ નથી, ત્યાં નહીં જવાય. અહીંયા જે મોટપ છે, વાહવા છે, પૂજા પ્રતિષ્ઠા જે હોય તે એ બધું આઈ નાય, આ માઇલું ઉપર કાંઈ હાલતું નથી. ત્યાં તો જે ખરેખરો સીધો થઈ ગયો હોય ને એ જ અક્ષરધામમાં જાય છે. અક્ષરધામમાં જવું હોય તો દાસ થવું પડે. આ સિદ્ધાંત છે, આ સિદ્ધાંત ખોટો થાય જ નહીં. માટે વાલા ભક્તો, આપણામાં દાસત્વ ભક્તિ લાવવાનો ટ્રાય કરીએ. દાસ થવું તો આપણને બિલકુલ ગમતું નથી, બિલકુલ નહીં બોલો. અને સ્વામિનારાયણ ભગવાન કે જેવો પ્રથમ સત્સંગમાં આવ્યો તે દિવસે જેવો દિનાદિન દાસને કંગાલ હતો એવો ને એવો એનામાં ઈશ્વરના જેવા ગુણો સામર્થ્ય આવે તો પણ રહે. પહેલે દિવસે જે દી આવ્યા તે દી જેવા હતા ને કુણાન દાસ, એવા ને એવા ભગવાન જેવું સામર્થ્ય આવે તો પણ જે રહે એના ઉપર ભગવાન અતિશય રાજી થાય છે. મધ્યનું 25મું અને એવાને ભગવાન પોતાની સેવામાં ધામમાં રાખે છે. બધા નહીં ગમે એને, બધા કચરાને થોડું ન્યા ધામમાં મહારાજ ભેગું કરે છે. ન્યા ગડબડિયા સડબડિયા લબડિયા કોઈ જાતા નહીં, એને બધાને શુદ્ધ કરવા માટે મહારાજે આ બ્રહ્માંડો ચાલુ જ રાખ્યા. વધીને લક્ચોરાશીમાં જન્મ નહીં આપે, પણ એકાદો મનુષ્યનો જન્મ આપીને એના સ્વભાવ બભાવ આઈને ટળાવશે, ચોખ્ખો કરશે, પછી કલ્યાણ કરશે. કરશે ખરા, એના થયા છીએ તો હવે આપણું કલ્યાણ પાકું, પણ કેટલા જન્મે થાય એ નક્કી નહીં. જે દિવસે સીધા ચાલીએ, સરખા ચાલીએ, નમીન ચાલીએ, દાસ્તન ચાલીએ, હવનો મહિમા રાખીને જીવીએ અને આપણે બરાબરના ચોખા થઈએ તે દિવસે અક્ષરધામમાં રહીએ, એના પહેલા મેળ પડે નહીં. સાંભળો છો કે નહીં સાંભળાતું? સીધા થવું પડશે, કુણા થવું પડશે, ભક્તિ કરવી રે એને રાક થઈને રહેવું એમ કીધું છે, દાંડ થઈને રહેવાનું કીધું છે. અને જે જેટલા મોટા હોય ને મોટા, એને સૌથી વધારે દાસ અને નિર્માની થવું પડે, તો એનું જોઈને બીજા શીખે. જે મોટેરા અને આગેવાન હોય ને એને સૌથી વધારે નિયમ પાળવા પડે, બધા રૂલ્સ એને યાદ રાખવા જોઈએ, તો બીજા એનું જોઈને પાળે. અમે મોટા બધા, તમે મોટા બધા મનમાની કરવા માંડીએ તો વાહે કોણ બાપો નિયમ પાળે? મા બાપમાં ઠેકાણું કાંઈ ન હોય ને છોકરામાં સંસ્કાર આવે, ગુરુ ગમે એમ કરે ને વાહે શિષ્યો બહુ સારા થાય એમ બને, એવું કોઈ દી થાય? માટે જે આગેવાન અને મોટા હોય ને એની જવાબદારી બહુ જાજી છે. મોટાની સારે પે સૌની સારે એમ કહ્યું છે. માટે આ સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય છે, એ વર્તનનો સંપ્રદાય છે, એ કારણ શરીર બાળાનો સંપ્રદાય છે, આ બ્રહ્મરૂપ કર્યાનો સંપ્રદાય છે. આ મૂળ માયાને ટાળીને અક્ષરધામમાં પહોંચાડવાનો સંપ્રદાય છે. આ ભફાખ્યો પંથ નથી, આ બહુ અઘરું છે. સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી કહીએ અને મહિમા ગઈએ એટલે પૂરું નથી થઈ જતું. કારણ શરીર બાળવા માટે મહારાજે જે કંઈ કહ્યું છે એ બધું આપણે અમલમાં લેવું પડશે, ત્યારે વજ્રસાર જેવું કારણ શરીર બળશે અને પછી અક્ષરધામમાં પુરુષોત્તમનો આનંદ મળશે. આ જે હકીકત છે, સત્ય છે, એ મેં તમારી આગળ કહ્યું. હા ભલ્યો વહમું લાગે છે તો વહેતા થવું, વહેલું ઘર આવે. અહીં ક્યાં તમારે વિને અમે પડી ગયા હતા, જ્યાંથી આવ્યા ના પાછા. કલ્યાણ કરવું છે તમારા જીવનું તો આ બધા ચાબખા બેઠા બેઠા સાંભળો અને હવળું લ્યો. મારે કઈ તમારા વખાણની જરૂર નહીં, તમારું ધોત્યું મારે ઓઢવું નહીં, તમને કોઈને કાંઈ મારા મારે જોડવા નહીં કે મારી વાહે તમે આવો ને મને માનો ને મને કાંઈક આપો, એવી કાંઈ આપણે પડી નહીં. અને એટલે જ આ હોફ હોફાવીને કહી શકીએ છીએ, નહીતર તો બોલીએ ના શકાય. વાત એક જ લઈને બેઠા છીએ કે આપણે તો મહારાજનું કામ છે ને ભગવાનમાં જોડાવવું છે, અખંડ ભગવાનની મૂર્તિમય જીવન જીવવું છે, અને એમાં જે જે નડતું હોય તેને ધીમે 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 બળ કરીને સંતોનો સહારો લઈને શાસ્ત્રને વાંચીને ટાળવું છે. કલ્યાણમાં અંધારું રાખવું નથી, મહારાજ મળવા જોઈએ. મહારાજનું અખંડ ભજન સ્મરણ થવું જ જોઈએ, ભગવાનમાં જીવ જોડાવો જ જોઈએ, બીજી બધી ઈચ્છાઓ અને વાસનાઓ બળી જ જવી જોઈએ. ભગવાન સિવાયનું બીજું કોઈ તાન કે બીજી કોઈ ઈચ્છાઓ બચવી ના જોઈએ. આ વાત પાકી. તમારે આવો ઠરાવ કરવો છે કરો. ધામમાં ઘણો મુક્તોનો વધારો થાય, ક્યાં મહારાજ, ક્યાં મહારાજનું ધામ. ઓહો, એ મહામોટી પ્રાપ્તિ મેળવવા માટે જ્યારે આપણે કંઠી પહેરી તિલક ચાંદલો કર્યો, સત્સંગી થયા, ખાણિયામ માથું મૂક્યું છે, હવે એમ બોલાય જ નહીં, ધીમે ધીમે ખાંડો સોડા કાઢી જ નાખવાની વાત છે. તો આ જન્મે કલ્યાણ નહીં થાય તો પછી ખબર નહીં કયા જન્મે થાય. કેમ જે આવો માહોલ બીજા જન્મમાં આવે ન આવે, આવો યોગ આવે ન આવે. જેને ભગવાન પામવું છે એના માટે આ શિબિર છે, જેને મહારાજ પાસે જવું છે એને માટે આ વાતો છે, બીજાને કાંઈ કામની નથી. બીજા તો આ સત્સંગમાં જે લાભ લેવા આવ્યા હોય લાભ લ્યો, કોઈ માનનો કોઈ મોટપનો કોઈકને કાંઈક જે સ્વાર્થ હોય એનો. સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર આવ્યા હતા, ભગવાનનો લાભ કાંઈ બધાએ પોતાના કલ્યાણ માટે જ લીધો છે એવું કાંઈ નથી. આ જે કોઈ સત્સંગમાં આવ્યા હોય એ બધા કાંઈ મોક્ષ માટે જ આવ્યા હોય એવું કાંઈ નથી. આ વડતાલમાં જે કોઈ આવે છે એ બધા કાંઈ ભગવાનના દર્શન કરવા જ આવે છે એવું કાંઈ નથી. કેટલાક ચોરી કરવા આવે છે, એમ આ બધું હોય. પણ જેને ભગવાન જોતા છે, શુદ્ધ થવું છે, એના માટે આ કથા અમૃત છે, ખરેખરી કામની છે, જીવને હલબલાવી નાખે એવી છે, આંખ્યું પોળી થઈ જાય એમ છે. હરખું થઈ જ જવું પડે. વાલા ભક્તો, અક્ષરધામની વાત છે આ, અક્ષરધામની, કે જ્યાં સ્ત્રી પુરુષના ભેદ નથી ત્યાં મહારાજ જેવા જ બધા જ મુક્તોના આકાર છે, એક સરખા. આનંદનો કોઈ ત્યાં પાર નથી, ત્યાં કાળકર્મ અને માયા નથી. ત્યાં ગયા પછી ક્યારેય એક છાંટ પણ દુઃખની અનુભવવાની થતી નથી, ત્યાંથી ક્યારેય પડવાનું હોતું નથી, એવા અક્ષરધામની વાત છે. ગઢપુરમાં એક વખત દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ મહારાજ ગાદી તકિયા ઉપર બિરાજમાન હતા. ત્યારે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિ સંતો, દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર આદિ હરિભક્તો પાસે બેઠા હતા. બાજુના ઓરડાની ઓસરીમાં જીવુબા, લાડુબા, રાજબા, અમૂલાબા આદિ બાઈઓ બેઠા હતા અને નિત્યાનંદ સ્વામી સત્સંગી જીવનનું પહેલું પ્રકરણ વાંચતા હતા. એમાં ગોલોકધામનું વર્ણન આવ્યું. શતશૃંગ પર્વત, વિરજા નદી તથા શ્રીકૃષ્ણ ભગવાનને રહેવાનો મહેલ, તેમાં છન્નું થાંભલા, સુવર્ણમય સિંહાસનમાં શ્રીકૃષ્ણ ભગવાન બિરાજે છે. એક બાજુ રાધાજી, બીજી બાજુ લક્ષ્મીજી તથા ગોપીઓ તથા તેમની સખીઓ, ગોપ અને સુદામા ઇત્યાદિ પાર્ષદ, ગોવાળ, ગાયો આદિ શોભાય યુક્ત ગોલોકધામ છે એ વાત આવી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, જે આ વર્ણન કર્યું તે બહુ જ સારું છે, પણ આ વર્ણન ગોલોકધામનું છે. અક્ષરધામમાં સ્ત્રી પુરુષ એવો ભેદ નથી. ત્યાં તેજના અંબારમાં દિવ્ય સિંહાસન પર શ્રીજી મહારાજ દિવ્ય મૂર્તિ બિરાજમાન છે. મૂર્તિમાન અક્ષરધામ એની સેવામાં છે. અનંત કોટી દિવ્ય મુક્તોની ચારેય બાજુ સભા છે. મહારાજની મૂર્તિના સુખે સર્વે સુખ્યા છે, પણ ત્યાં સ્ત્રી પુરુષ ભેદ નથી. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે તે વાત બરાબર છે, અક્ષરધામમાં સ્ત્રી પુરુષને ભેદ નથી. ત્યારે જીવુબા બોલ્યા કે તમે એકલા ત્યાં રહેજો. ત્યારે મહારાજ કે મોટીબાને દુઃખ લાગે છે, માટે અક્ષરધામમાં પણ તે છે એમ લખો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ઓરડાના કીર્તનમાં મહારાજે પોતે કહ્યું છે ને પ્રેમાનંદ સ્વામીના નામે લખ્યું છે. બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન, મારે એક વાર તારે સહુને સંભળાવ્યાનું છે મન. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મો, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જોક્ત. આ વિષયનું આપણે વ્યવસ્થિત વર્ણન કરી ચૂક્યા છીએ. આ કીર્તનમાં પ્રેમાનંદ સ્વામીએ મહારાજને એક સવાલ કર્યો છે, કહોને હરિ ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મ કુમાર. આ પ્રશ્નનો ઉત્તર મહારાજે એવો કર્યો કે હું અન્ય કોઈ ધામમાંથી આવ્યો નથી, પરંતુ હું અક્ષરધામમાંથી આવ્યો છું. અને તે આ ત્રીજા પદની છેલ્લી કડીમાં આ રીતે નોંધાયો, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે.
હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે.
પ્રેમાનંદ નો રે વાલો વર્ષા અમૃત મેહ.
પ્રેમાનંદ નો રે વાલો વર્ષા અમૃત મેહ.
આજ મારે હોરડે રે આવ્યા અવિનાશી અલ્પેલ.
આજ મારે હોરડે રે આવ્યા અવિનાશી અલ્પેલ.
આવ્યા અવિનાશી અલ્પેલ.
આવ્યા અવિનાશી અલ્પેલ.
આમ મહારાજે પોતાના સર્વોપરિપણાની વાત કરી છે. અક્ષરધામમાંથી હું આવ્યો છું, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, એ ધામમાંથી હું દેહ ધરીને તમારે માટે આવ્યો છું. આ વાતને પ્રેમાનંદ સ્વામીએ અમૃતનો વરસાદ કીધો. અમૃત વર્ષા મે, આ નાની એવી વાત નથી. આ બ્રહ્માંડમાં, આ બ્રહ્માંડની અર્ધી આવરદા ગઈ ત્યારે આ ઘટના ઘટી. સર્વોપરી અક્ષરધામના દરવાજા ખુલ્લા થયા. આત્યંતિક કલ્યાણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો સાક્ષાત મહા આનંદ, દિવ્યાનંદ જીવાત્માઓને મળ્યો. કેટલી મોટી વાત છે. અકલ કોઈની કામ કરે તો ખબર પડે કે ઓહો ક્યાં મહારાજ, ક્યાં મહારાજનું ધામ. ગુણાતીતાનંદ સ્વામી કે એ વાત આપણે વિચારવી જોઈએ, ધારવી જોઈએ, અંતરમાં ઉતારવી જોઈએ કે કોણ અક્ષરધામમાંથી આપણી સાનિધ્ય આવ્યું છે, અને તે પ્રમાણે મહારાજની આજ્ઞા આપણે પાળવી જોઈએ, અને એ જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના દઢ રાખવી જોઈએ, અને એકાંતિક સંતોનો અહો નિશ સમાગમ રાખવો જોઈએ. આ ગુણાતીતાનંદ સ્વામી કહે છે. તમે કહેશો કે આ વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી, કોણે સાંભળી? તો વાલા ભક્તો, આ કીર્તનની વાત બાલમુકુંદાસજીના શિષ્ય સ્વામી હરિસ્વરૂપદાસજી જેતપુરવાળાએ કરી હતી એ લખી છે. અચ્છા, હરિસ્વરૂપદાસજી સ્વામીને પોતાના ગુરુ સ્વામી બાલમુકુંદાસજી આ વાત કરી હતી, અને બાલમુકુંદાસજી સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામી પાસેથી આ વાત સાંભળી હતી, એવી પરમ સત્ય આ વાત છે, પ્રામાણિક વાત છે. અક્ષરધામની મહત્તા તથા વિશેષતાઓ ગ્રંથોમાં અનુભવી સંતોએ લખી છે, અને એવી મહત્તા બીજા સ્થાનોની અનુભવીઓએ વર્ણવી નથી. એ આપણને આપણા ઘરની જે હકીકતો હોય ને એની ખબર હોવી જોઈએ. અક્ષરધામના મુક્તો કેવી રીતે પુરુષોત્તમની ઉપાસના કરે છે તે વર્ણવતા શ્રીહરિ વચનામૃત લોયાના 14માં કહે છે. હવે ધ્યાનથી સાંભળજો. મહારાજની પરાવાણીનો અત્યારે અહીંથી હું વાંચવાનો આરંભ કરું છું. અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે સર્વથી પર એક મોટો તેજનો સમૂહ છે. અક્ષરધામનું વર્ણન શરૂથી. એક મોટો તેજનો સમૂહ છે, તે તેજનો સમૂહ અધો ઉર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે ને અનંત છે. અનંત, એનો કોઈ અંત નથી. અને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે ને તેની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે બિરાજમાન છે ને તે સિંહાસનને ચારે કોરે અનંત કોટી મુક્ત બેઠા થકા તે નારાયણના દર્શન કરે છે. એવા જે મુક્ત સહિત શ્રી નારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. આ આપણી ઉપાસના, આ આપણું અક્ષરધામ આવું છે. અને તે ભગવાનને વિશે તેજનું અતિશયપણું છે. તેણે કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનના દર્શન નથી થતા ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે. અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે તો પણ એને વિશે રુચિ નથી. અમારી એ કેવળ તેજમાં રુચિ નથી અને ભગવાનની મૂર્તિના દર્શને કરીને જ અતિ સુખ થાય છે. અમારે એવી રીતે ઉપાસના છે. આ મહારાજે કેવી રીતે ઉપાસના કરવી, કેમ સમજવું એ સ્પષ્ટતા કરી નાખી. લોયાના 14માં અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત, ચારે કોરે પ્રમાણે રહિત, અનંત એવો જે તેજનો સમૂહ છે તે તેજના સમૂહના મધ્ય ભાગને વિશે એક મોટું સિંહાસન છે. એની ઉપર દિવ્ય મૂર્તિ એવા જે શ્રી નારાયણ પુરુષોત્તમ ભગવાન તે બિરાજમાન છે. એકલા, ઓનલી દ્વિચરણ, એક જ મૂર્તિ, એની અડખે પડખે કોઈ બીજા નથી. ગોપાલ સ્વામી પણ નથી, ગુણાતીતાનંદ સ્વામી પણ નથી, બીજા કોઈ એ સિંહાસનમાં નથી. અક્ષરધામમાં નહીં, કોઈ બીજા ધામોમાં ભગવાન શ્રી કૃષ્ણની આજુબાજુ રાધા બેઠા હોય, લક્ષ્મી હોય. વૈકુંઠમાં ભગવાન મહાવિષ્ણુને લક્ષ્મી બેઠા હોય સિંહાસનમાં સાથે. બદ્રિકાશીમાં નરનારાયણ ભગવાન હારે બેઠા હોય. પણ અક્ષરધામમાં તો એક જ મૂર્તિ પુરુષોત્તમ નારાયણ દ્વિચરણ બિરાજે છે. માટે આપણી ઉપાસના ભક્તે સહિત ભગવાનની ઉપાસના નથી, માત્ર ભગવાનની ઉપાસના છે. અક્ષરધામની ઉપાસનાની રીત લોયાના 14માં ચોખ્ખી લખી છે. માટે આપણે તો ચોખ્ખું વચનામૃત કહે એ રીતે સમજવું, બીજા ત્રીજાની વાતમાં આવી ના જવું. મૂળ સંપ્રદાય, મૂળ સિદ્ધાંત, મૂળ ઉપાસનાની પદ્ધતિને જે વરેલા છે એ ખરેખર શ્રીજી મહારાજના ચરણ સુધી અક્ષરધામમાં પહોંચશે. મહારાજના મહાઆનંદના ભોગતા એ બનવાના, બીજા ત્રીજાને થોડુંક આવરણ રહી જવાનું. કેમ જે એણે પોતે આવરણ ઊભું કર્યું, ઉપાસના ભાગમાં બીજા ત્રીજાને ઇન્વોલ્વ કર્યા. અક્ષરધામના સિંહાસનમાં પણ બીજા ત્રીજાને ભક્ત સહિત ભગવાનની ઉપાસના એમ કરીને માલકોને નાખ્યા. રહેવાનું નહીં. એકલા મહારાજ બેઠા છે. એકલા મહારાજનું ધ્યાન, ભજન, ઉપાસના કરવાનું આપણને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણા પતિ એક જ છે, ધ્યેય એક જ છે, ઉપાસ્ય એક જ છે. આપણે બેનું સુખ ભોગવાનું નથી, એક પુરુષોત્તમના જ આપણે ભોગતા. બીજા કોઈના નહીં, બીજાનું તો જે હોય તે એ જાણે. આવી શુદ્ધ ઉપાસના સ્વામિનારાયણ સંપ્રદાય વાળાને સાંપડી અક્ષરધામસ્થ પુરુષોત્તમ નારાયણની હાથે ગાય નાની એવી વાત હશે? આને કોઈ સમજે ખરા દુનિયામાં? આ તો અક્ષરધામમાંથી પુરુષોત્તમ નારાયણ આવ્યા ને આ વાત લાવ્યા ને આપણે ફાવ્યા. બાકી જગત તો હજી ભૂત ભૈરવની ઉપાસનામાં પડ્યું છે. મંત્ર દોરા ધાગા તંત્ર જંતર કરે છે. એ મનુષ્યો જ છે બધા, એ આધ્યાત્મિક છે, ધાર્મિક છે, પણ કોણ જાણે કે દિવસે એ આવા મોટા પુરુષોત્તમ નારાયણની ઉપાસના સુધી પહોંચશે. આપણે તો પહોંચી ગયા છીએ, હવે થોડું બધું ગડબડ હોય તો સુધારી લેજો. શુદ્ધ ઉપાસના થવી જોઈએ. કેટલી અદ્ભુત વાત કરી કે એ મૂર્તિ દેખાય તો જ શાંતિ થાય, તેજમાં અમને રૂચિ નહીં. સાકારવાદી છીએ આપણે, મૂર્તિ જ પકડવાની. અને વળી શ્રી હરિએ વચનામત ગઢડા મધ્યના 13મામાં કહ્યું, અને તે તેજને વિશે, હમણાં આપણે તેજનું વર્ણન કરી ગયા, તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. કોણ? એક. એ સિંહાસનમાં કેટલા દેખાય છે? એક કે બે? એક. હો, એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિ પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે. તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે અને તે મૂર્તિને બે ચરણ છે અને અતિશય મનોહર છે. પણ ચાર ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્ર ભુજ તે એ મૂર્તિને નથી, હો, અક્ષરધામની મૂર્તિ નથી. અને એ મૂર્તિ તો અતિ સ્વામ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે અને કિશોર છે. એની વય બતાવી, ઉંમર કિશોર છે. તે એ મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી જણાય છે ને ક્યારેક હરતી ફરતી દેખાય છે. એક કે બે મૂર્તિ? બસ વાત પકડો. આ સ્વામિનારાયણ ભગવાનના મૂળ સંપ્રદાયનો મૂળ સિદ્ધાંત છે. આ વાત જો આપણાથી ના પકડાય ને આ વાત ફગી જાય તો કલ્યાણમાં ખામી રહે, આ સમજી રાખજો. મૂળ સિદ્ધાંત પકડ્યા વગર મૂળ પુરુષોત્તમ નારાયણ સુધી ના પહોંચી શકાય. કારણ કે બીજાનું ધ્યાન થાય, બીજાનું આપણે ઉપાસન થાય અને બીજાને બહુ પછી વજન દઈને ત્યાં વૃત્તિઓ રહી જાય, એટલે બધી વૃત્તિઓ પછી પુરુષોત્તમ આકારે ન થાય. એટલે સુખમાં ન્યૂનતા બહુ રહે, કલ્યાણ તો કદાચ જે રીતે માનતા હશે એ રીતે થતું હશે બધાને. પરંતુ એક પુરુષોત્તમ નારાયણના દિવ્યાનંદમાં ડૂબવા રૂપ અનાદિ મુક્તની મહા ઉત્તમ સ્થિતિ તે બેને ઉપાસે એને કેવી રીતે મળે? અક્ષરધામના મુક્તો એ કેવી રીતે થાય? અને એ મૂર્તિને ચારે કોરે મુક્તોના મંડળ ભરાઈને બેઠા છે. ક્યાં? મૂર્તિને ચારે કોરે, મૂર્તિને પડખે કોઈ નહીં. આપણને શોખ થઈ જાય કે આપણે જેને બહુ માનીએ છીએ પડખે બેહાડી દઈએ, આપણા ગુરુ આદિ ગુરુ જે હોય તે. પણ મધ્યનું 13મું ના પાડે છે કે એને પડખે કોઈ નથી, માટે આપણે એવો મોહ ન રખાય. એની ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. તે સર્વ મુક્ત છે. તે એક નજરે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. એક નજરે બધાય પુરુષોત્તમની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. અને જો કોઈ પડખે બેહી ગયું હોય તો એનું ધ્યાન તો મુક્ત સામું હોય, એ મૂર્તિ સામું કેવી રીતે એક નજરે જોઈ શકે? બધાય મહારાજની હામાં છે એકે એક, અને બધાય એક નજરે પુરુષોત્તમની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. આ કોણ વાત કરે છે? પોતે અક્ષરધામનો ધણી, એ પોતે પોતાના ઘરની વાત કરે છે કે મારે ઘરે આવવું છે. હવે આપણે આપણા ઘરનું માલકણ નો ગલાય, શા માટે જીવાત્માના કલ્યાણ હારે છેડા કરવા પડે? શું કામ ખોટા અહમમત્વે કરીને કેટલાયનું બિચારાનું બગડી જાય. મહારાજે કીધું છે એ રાઈટ છે, આમાં હું ડાપણ કરીને કામ છે. સર્વે મુક્તના મંડળ ચારે કોરે ભરાઈને ઉભા છે, બધા એક નજરે પુરુષોત્તમ નારાયણની મૂર્તિ સામે જોઈ રહ્યા છે. અને એ જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ, જે કેવું એ કહી દો. એને આત્મા કહીએ, બ્રહ્મ કહીએ યા અક્ષરધામ કહીએ. જો આપણે આપણને માત્ર આત્મા જ માનીએ તો પુરુષોત્તમ નારાયણ આપણા આત્માનું તેજ થયા, આપણા આત્મામાં રહેલું તેજ. પણ આપણે એનાથી થોડા આગળ જઈને આપણને બ્રહ્મ માનીએ તો પુરુષોત્તમ નારાયણનો મહિમા આપણા માટે પરબ્રહ્મ થયો, એ પરબ્રહ્મ થયા. પણ એક વાત યાદ રાખો, જો આપણે પોતે આપણને ભગવાનનું અક્ષરધામ માનીએ, ચિદાકાશ તેજ, તો આપણા માટે ભગવાન અક્ષરધામસ્ત સાકાર મૂર્તિ પુરુષોત્તમ નારાયણ છે. આત્માના ભેદે પુરુષોત્તમના નિશ્ચયના ભેદ પડે છે. માટે એક સિદ્ધાંત એવો થયો કે જે પોતાને અક્ષરરૂપ માનીને પુરુષોત્તમની ઉપાસના નથી કરતો તે અક્ષરધામને નથી પામતો. અક્ષરધામને પામવું હોય તો પોતાને અક્ષરધામ માનીને પુરુષોત્તમની ઉપાસના કરવી, એવો આપણો સિદ્ધાંત છે. જ્યાં ત્યાં બધે જ આ વાત ચોખ્ખી મહારાજે લખી છે વચનામૃતમાં. માટે વાલા ભક્તો, આપણે આપણું સ્વરૂપ દેહ તો નહીં માનવાનું, માત્ર આત્માય નહીં માનવાનું, માત્ર બ્રહ્મ નહીં માનવાનું, પરંતુ જે ધામમાં ભગવાન પુરુષોત્તમ રહ્યા છે અને જેમાં પરમાણુની પેઠે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા જ ફરે છે, એવું જે પુરુષોત્તમને રહ્યાનું અક્ષરધામ, એ સ્વરૂપ આપણું પોતાનું માની અને સાકાર મૂર્તિ શ્રી હરિજી મહારાજનું ધ્યાન ભજનને ઉપાસના કરવી, એવો મહારાજનો સિદ્ધાંત છે. એવું જે અક્ષરધામ, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર. હવે વિચાર કરો જોઈએ, મગજ થોડુંક હાંકો જોઈએ, આપણને શું મળ્યું છે એની કલ્પના કરો. ગાંડા થઈ જવાય, ખબર જ ક્યાં જ ગણાને કે આપણને કોણ મળ્યા છે ને આપણે કેવા થવાના છીએ ને આપણે ક્યાં જવાના છીએ અને કેવા આનંદને પામવાના છીએ. કલ્પના કરો, કલ્પના હું બે દિવસથી કહું છું, કલ્પના કરો. અત્યારે આપણે આ મડદામાં બેઠા છીએ પણ કાલે આપણે કેવા હશું ને ક્યાં હશું ને કેવા આનંદમાં હશું એની કલ્પના તો કરો, કલ્પના તો કરો. આવા હશું, આવા હશું, આવા થઈશું, આમ હશું, અક્ષરધામમાં મહારાજની હામો જોઈ રહ્યા હશું, ભગવાનના આનંદને ભોગવી રહ્યા હશું, ઓહો કેવા હશું, કેવા થઈ જશું. આ દેહ નહીં હોય, દુનિયા નહીં હોય, કોઈ માઇક આકાર નહીં હોય, પુરુષોત્તમ નારાયણનો દિવ્ય આકાર આપણને અનુભવાતો હશે, કેવો આનંદ, ક્યાં પહોંચી જઈશું. હે સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી, આ સંતોની કૃપાથી આપણે ક્યાં પહોંચી જશું. એક સામાન્ય આજ્ઞા જેવો આપણે જીવ, મહાતેજ જેવા થઈ જઈશું પુરુષોત્તમની ઉપાસનાના પ્રતાપે. આ વાત દરેક ગરીબ ભક્તોએ સમજવી જોઈએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ.